તારીખ 26/5/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 255 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 113.
ભેદ જ્ઞાન કરવામાં ચૈતન્ય ગુણમય પણ ચૈતન્ય સ્વભાવમય પણ એ સાધન છે એ વાત લીધી છે. આ અધ્યાત્મનો ઊંડો વિષય છે. જે અંતર સ્વભાવને ચૈતન્ય સ્વભાવને તન્મયપણે અનુભવ કરે છે, વેદે છે, તે રાગ અને પરથી ભિન્ન થાય છે એ વિધિ બતાવવા માટે અહીંયા એટલી વાત છે. પછી શક્તિથી વાત લીધી છે, એ પણ શક્તિ કહો કે સ્વભાવ કહો કે ગુણમય પણ કહો, બધું એક અર્થ છે. જાણન શક્તિ એટલે ચેતના ગુણમય શક્તિ, જાણન શક્તિ એટલે ચેતના ગુણમય શક્તિ એટલે અનુભવ કરનાર શક્તિ, અનુભવ કરવાનું સામર્થ્ય જેનામાં છે એવી અનુભવ કરનાર શક્તિ, તે આત્માને બીજા દ્રવ્યથી ભિન્ન પાડવાનું સાધન છે. એ એક એવો વિશિષ્ટ અનુભવ ગોચર ગુણ છે કે જેને લઈને પોતાનું ભિન્નપણું અનુભવથી રહી જાય છે, જુદાપણું અનુભવથી રહી જાય છે. એ ચેતના ગુણથી જ બની શકે છે, બીજી કોઈ રીતે બની શકતું નથી. અનુભવમાં હું એવો જે અનુભવ છે, હું પણારૂપ અનુભવ, હું છું એમાં હયાતી આવી, અને હયાત તો બધા દ્રવ્યો છે પણ હું છું એમ પોતાની હયાતી આવી, એવું જે પોતાનું હોવા પણ અનુભવ ગોચરપણે થાય છે એ ચેતના ગુણથી થાય છે, ચેતના શક્તિથી થાય છે. અને એ ચૈતન્ય ગુણને ગ્રહણ કરનાર પણ ચૈતન્ય છે, ગ્રહણ થનાર પણ ચૈતન્ય છે. એ રીતે અભેદપણે પોતાનો અનુભવ રહેતા પોતામાં રાગ ને પરપદાર્થો નહીં હોવાથી તેનાથી ભિન્નપણે રહેવાય છે, અનુભવમાં ભિન્નપણે અનુભવાય છે. એ એક જ વિધિ છે, એક જ રીત છે, આ એક જ સાધન છે, બીજું કોઈ સાધન નથી. જાણવા મળ્યું તેમાં બે પ્રકાર થાય છે. એક તો જાણનારને એમ લાગે કે આમ હોય કે ન હોય એવી શંકા રહે, અથવા આમ ન હોય એમ નકાર પણ આવે, એનો તો એ જાણવા મળ્યું ખરેખર નથી. પણ જાણવા મળ્યું તો એનો ઉપયોગ શું, એનો લાભ શું, આ જાણવાનો લાભ શું, એમ જાણવા મળ્યું તે યથાર્થ જાણવા મળ્યું છે. ખરેખર યથાર્થ જાણપણાને પ્રયોજન સાથે સંબંધ જોડાય છે કે આત્મા મારું પ્રયોજન ક્યાંથી સરે છે, આમ જાણતા મને શું લાભ થાય છે. એમ જે કાંઈ જાણવા મળ્યું એને સીધું પ્રયોજન સાથે અનુસંધાન રાખનાર સમજણ, એ સમજણને યથાર્થ સમજણ કહે છે. એવું ન થાય એવું ન થાય સમજણમાં, તો ગમે તે પ્રકારની સમજણ હોય તો પણ તે અયથાર્થ સમજણ છે. ગમે તે પ્રકારની એટલે જે કહેવા માંગે છે એવું જ સમજાય છે એમ લાગતું હોય તો પણ તે અયથાર્થ સમજણ છે. આગમ અનુસારની સમજણ તે પણ અયથાર્થ સમજણ છે. યથાર્થ સમજણ અને અયથાર્થ સમજણનો આટલો ફેર છે. નહીંતર તો શું છે કે જે કોઈ સૂક્ષ્મ વાળા વિદ્વત્તા ધરાવનાર જીવો હોય છે એ તો શાસ્ત્રમાંથી શાસ્ત્રનું અર્થઘટન કહેનારના અભિપ્રાય અનુસાર સમજીને બતાવી શકે છે, સમજી શકે છે ને સમજાવી પણ શકે છે, એટલી હદે સમજી શકે છે. તેથી કાંઈ તેમાં યથાર્થતા આવે છે એમ તો નથી. સમજણ એના પ્રયોજન સાથે સંબંધ ધરાવે એને ઉપદેશ અથવા એને બોધ બરાબર મળ્યો છે એમ કહેવામાં આવે. કેમ કે એ પ્રયોજનમાં કામ કરતી થઈ જાય છે એનું જ્ઞાન અથવા એનું પરિણમન બીજા ગુણો પણ એની સમજણ સાથે સુસંગત થતા જાય છે, એની સમજણને અનુસરવા લાગે છે. એવું જે પોતાનું હિતરૂપ કાર્ય થાય છે એને જ યથાર્થ સમજણ કહેવાય, બાકીનાને યથાર્થ સમજણ કહી શકાય નહીં, એ અયથાર્થ સમજણ છે. કાલે તો એના ઉપર ઘણો વિષય લીધો હતો, ચેતના ગુણમય પણ જે પોતાપણું કરવું છે એમાં તન્મય પણ કરવું છે, જે પોતાપણું કરવું છે એમાં તન્મય પણ કરવું છે, એ ચેતના ગુણમય પણ છે એમાં પોતામાં આવવાની વાત છે. માત્ર ઉપર ટપકે પરલક્ષથી વિચારવાની વાત નથી, પણ જે આ ચૈતન 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 પણ જે અનુભવ ગોચર પણ જે પ્રગટ ચાલી રહ્યું છે, પ્રત્યક્ષ છે, નહીંતર ચૈતન્ય છે ને આ જળ છે એમ કેમ ખબર પડે? એક પદાર્થ ચૈતન્ય છે પોતે, બીજા પદાર્થો જે કાંઈ ઘટપટાદી જણાય છે તે જળ પદાર્થો છે, એ ચૈતન્યનું ચૈતન્ય સામાન્યપણું છે, એમાં અનંત ચૈતન્ય શક્તિનો ખજાનો ભંડાર ભરેલો છે. એનું જેટલું સામર્થ્ય જેવડું સામર્થ્ય છે એટલું પોતા સ્વરૂપે પોતાપણે પોતા રૂપે પોતાને લાગે ભાસે ત્યારે એમાં એક બળ પ્રગટ થાય છે, શક્તિનું અંતર શક્તિનું બળ પ્રગટ થાય છે, એને અનુભવ સુધી પહોંચાડે છે. એમાંથી એનો રસ આવે છે, એમાં એનો મહિમા આવે છે, એમાંથી એનો રસ આવે છે. એ ભિન્ન પડવાનું સાધન છે. અહીં તો સાધન કહીને એમ કહેવું છે કે બીજા સર્વ સાધન ખરેખર સાધન નથી. શાસ્ત્રમાં કયા હોય તો પણ તે ઉપચાર સાધન છે. એક ચેતના ગુણમય પણ એ જ એનું ખરું સાધન છે. આત્માને નિજ કાર્યમાં નિજ હિતમાં સ્વકાર્યમાં કોઈ સાધન હોય તો પોતાનો ચૈતન્ય સ્વભાવ છે, ચૈતન્ય ગુણ છે, બાકી કોઈ સાધન છે નહીં. શાસ્ત્રમાં કયા હોય તો તે ઉપચારથી અને વિભિન્ન પ્રકારની અપેક્ષાથી એ વાત છે. મૂળ સાધન ખરું સાધન આ ચેતના ગુણમય પણ છે. એટલે બીજા સાધનને વળગવાનો પુરુષાર્થ નહીં કરતા, આ એક જ જગ્યાએ એને વળગવું જોઈએ એમ કહે છે, તો એનું કાર્ય થશે ને નહીં તો એનું કાર્ય થશે. જાણન શક્તિ, ચેતના ગુણમય શક્તિ, બે એક અર્થમાં લીધું છે. જાણન શક્તિ કહો, ચેતના ગુણમય શક્તિ કહો, તે એક શક્તિ, એવી શક્તિ છે કે બીજા દ્રવ્યથી, બીજા ભાવથી, અન્ય દ્રવ્યને અન્ય ભાવથી તેનાથી ભિન્ન પડી શકાય છે. તેથી તેને અહીંયા સાધન એવું નામ આપવામાં આવ્યું છે. સાધન પણ પોતે છે અને સાધ પણ પોતે છે, અન્ય સાધન એ નથી ને અન્ય સાધ પણ નથી, બંને અભેદ છે પોતામાં. બસો ને ચોપન થયો. આ અલિંગ ગ્રહણનો અધિકાર છે. પ્રવચન સાર 172 ગાથામાં અલિંગ ગ્રહણ નામનો એક શબ્દ છે. આખી ગાથામાં તો ઘણા શબ્દો છે, એમાં એક અલિંગ ગ્રહણ, લિંગ એટલે ચિહ્ન, લક્ષણ, અ એટલે નથી, જેને કોઈ બહારમાં લક્ષણ નથી, બહારમાં કોઈ બીજું ચિહ્ન નથી, ચૈતન્ય ચિહ્ન સિવાય હો, એ અપેક્ષા છે, એની મર્યાદા છે. ચૈતન્ય લિંગ સિવાય, ચૈતન્ય ચિહ્ન સિવાય જેને બીજું કોઈ બહારમાં વેશ નથી, ચિહ્ન નથી, લક્ષણ નથી, કે જેના દ્વારા આત્માનું ગ્રહણ થાય, કોઈ ચિહ્નથી ગ્રહણ થતું નથી, અલિંગ ગ્રહણ એનો અર્થ એવો છે. કોઈ અન્ય ચિહ્નથી, અન્ય લક્ષણથી જેનું ગ્રહણ થતું નથી તેવા આત્માને અલિંગ ગ્રહણ એવું વિશેષણ આપવામાં આવ્યું છે. એ આત્માનું જ વિશેષણ છે. એના ઉપર છે 3-4 બોલ આમાં થાય પેલા. 255 ભગવાન આત્મા જ્ઞાયક સ્વરૂપે બિરાજમાન છે. આ પોતાનો ભગવાન આત્મા દેહના સંયોગમાં રહેલો એવો આ આત્મા જ્ઞાયક સ્વરૂપે, મૂળ સ્વરૂપે, ભગવાન સ્વરૂપે, નાયક સ્વરૂપે બિરાજમાન છે સદાય, અનાદિ અનંત. એટલે અત્યારે પણ સદાય બિરાજમાન છે, એટલે અત્યારે પણ બિરાજમાન છે. તેને, તે આત્માને અતિન્દ્રિય જ્ઞાનથી જાણવું થાય. આવા નાયક સ્વરૂપ ભગવાન આત્માને જાણવામાં જ્ઞાન અતિન્દ્રિય પર્યાય ધારણ કરે. ઇન્દ્રિય દ્વારા પ્રવર્તું જ્ઞાન, બાહ્ય પદાર્થો પ્રત્યે ઇન્દ્રિય દ્વારથી પ્રવર્તું જ્ઞાન પાછું મળીને એવું બહિર્ભાવરૂપ વલણ છોડીને અંતર્મુખ થાય, અતિન્દ્રિયપણે પરિણમન થાય ત્યારે તેનું જાણવું થાય છે. ત્યારે આ અતિન્દ્રિય જ્ઞાયક ભગવાન આત્માનું જાણવું થાય છે. આત્મા પોતે પણ અતિન્દ્રિય સ્વરૂપ છે. શરીર વાળો, ઇન્દ્રિય વાળો આત્મા નથી. આ જડ અવયવો છે એ તો પ્રત્યક્ષ જળ રજકણ પરમાણુનો જથ્થો છે. એને દ્રવ ઇન્દ્રિય શાસ્ત્રમાં કહ્યું છે. જળ દ્રવ્યના હિસાબે એને દ્રવ ઇન્દ્રિય કહે છે. તેના દ્વારા પ્રવર્તો જે જ્ઞાન ને રાગનો પર્યાય તેને ભાવિન્દ્રિય કહેવામાં આવે છે. જાણે પણ છે અને રાગ દ્વેષ મોહ રૂપે પરિણમે પણ છે. એવું એક પર્યાયમાં જે થાય છે એને ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. જળ રજકણની દ્રવ્યેન્દ્રિય વાળો તો આત્મા નથી, પણ ભાવેન્દ્રિય વાળો પણ આત્મા નથી. એ ભાવ તો આત્માનો છે, જાણે છે આત્મા, મોહ કરે છે આત્મા. ઓકે, અહીંયા એના મૂળ જ્ઞાયક સ્વરૂપનો વિષય ચાલે છે. મૂળ જ્ઞાયક સ્વરૂપ બતાવવા માટે એમ કહેવાય છે કે એવું જ્ઞાયક સ્વરૂપ નથી. જે ભાવેન્દ્રિય રૂપ ભાવ છે એવા ભાવે એવા સ્વભાવે ભગવાન આત્માનું જ્ઞાયક સ્વરૂપ નથી. એનાથી વિલક્ષણ પ્રકારનું અતિન્દ્રિય સ્વરૂપ છે. ઇન્દ્રિય વિનાનું, ભાવેન્દ્રિય વિનાનું અતિન્દ્રિય સ્વરૂપ છે. અને તે અતિન્દ્રિય સ્વરૂપ આત્મા અતિન્દ્રિય જ્ઞાન દ્વારા જ અનુભવ ગોચર થાય છે. ઇન્દ્રિય જ્ઞાન દ્વારા તે અનુભવ ગોચર થતો નથી. આ સિદ્ધાંતમાંથી શું સ્પષ્ટ થાય છે કે અત્યારે સ્વાધ્યાય કરવાના વખતે મન દ્વારા, વિચાર દ્વારા આત્મા જણાશે નહીં એમ કહેવા માંગે છે. આત્માનો મન દ્વારા વિચાર કરતા શાસ્ત્રના નિમિત્તે ચક્ષુ ઇન્દ્રિય દ્વારા વાંચવું શબ્દોનું, કર્ણેન્દ્રિય દ્વારા તે આત્માના વિશેષણો, સામાન્ય વિશેષ અનેક પ્રકારે આત્માના સ્વરૂપનું શ્રવણ કરવું, ચક્ષુ ઇન્દ્રિય દ્વારા આત્મા કહેવા માંગે છે એવા વચનોનું વાંચવું અને કર્ણેન્દ્રિય દ્વારા એનું શ્રવણ કરવું, એ પ્રકારની પ્રક્રિયા સાથે સાથે મન દ્વારા તેનો વિચાર કરવો, આવું જે ઇન્દ્રિય જ્ઞાન વાળું પરિણમન છે તેનાથી આત્મા જણાશે નહીં, તેનાથી આત્મા જણાતો નથી એમ કહેવા માંગે છે. આ પ્રશ્ન પૂછે ને કે વધારે સ્પષ્ટ કરીને અમને સમજાવો તો અમને આત્મા સમજાય, હજી સ્પષ્ટ કરો, દ્રષ્ટાંતથી સ્પષ્ટ કરો, જેટલું ભાષાથી વચનથી સ્પષ્ટ કરી શકાય એટલું સ્પષ્ટ કરીને સમજાવો આત્માના વિષયમાં તો અમે આત્મા સમજીએ, એની અહીંયા ના પાડે છે આચાર્ય. કે આત્મા સ્વરૂપે અતિન્દ્રિય હોવાથી અતિન્દ્રિય સ્વરૂપે આત્મા ઇન્દ્રિય જ્ઞાનથી એને એ જ્ઞાન દ્વારા વિષય કરી શકાતો નથી, ઇન્દ્રિય જ્ઞાનનો તે વિષય થતો નથી. તેથી એ અભિપ્રાય તોડી નાખવો જોઈએ કે આ વાંચતા વાંચતા, વિચાર કરતા કરતા, સાંભળતા સાંભળતા આત્મા જણાઈ જશે ને આત્માનું જ્ઞાન થશે, એ અભિપ્રાયને તોડી નાખવો જોઈએ. વાંચતા સાંભળતા ને વિચારતા પણ અભિપ્રાયમાં એમ રહેવું જોઈએ કે આ ઇન્દ્રિય તરફનું વલણ છોડીને જ્ઞાન અતિન્દ્રિય પણ ધારણ કરશે ત્યારે એમાં આત્મા અનુભવ ગોચર થશે, ત્યારે એમાં આત્મા જણાશે, ત્યાં સુધી આત્મા જણાશે. હા, એવું સમજણમાં એમ રહેવું જોઈએ. બરાબર, સાંભળતી વખતે, વાંચતી વખતે, વિચારતી વખતે. કલ્પના એટલે જો સાંભળતા સાંભળતા, વિચારતા વિચારતા, વાંચતા વાંચતા આત્મા જણાશે એ કલ્પના છે. પણ ઇન્દ્રિય જ્ઞાનથી નહીં જણાય, અતિન્દ્રિય જ્ઞાનથી જણાશે એ બરાબર છે. એવું સમજવું તે બરાબર છે. આ વિપરીત સમજવું થાય છે કે વાંચતા વાંચતા મને જ્ઞાન થશે, સાંભળતા સાંભળતા મને જ્ઞાન થશે, અંદરમાં વિચારતા, ચિંતન કરતા, મનન કરતા, ચિંતન મનન કરતા મને જ્ઞાન થશે, આત્માનું ચિંતન કરીશ તો મને જ્ઞાન થશે, આત્માના સ્વરૂપનું મનન કરીશ તો મને જ્ઞાન થશે, એ પ્રકારે આત્મજ્ઞાન થશે એમ જો અભિપ્રાય રાખે કે સમજણ રાખે તો એ ચોખ્ખી વિપરીત સમજણ છે. પણ આ પ્રકારનું બહિર્મુખ વલણ છોડીને જ્ઞાન અંતર્મુખ થશે, અતિન્દ્રિય ભાવે પરિણમશે, ત્યારે એમાં આત્મા વિષય થશે, જાણવો થશે, અનુભવ ગોચર થશે એમ સમજવું તે બરાબર છે. હવે એમ સમજે ત્યારે શું કે એનું વાંચવા, વિચારવા, સાંભળવા ઉપરનું વજન ઘટી જાય, એટલે કે એના બહિર્મુખ ભાવો ઉપરનું વજન ઘટી જાય. અહીં તો હજી એટલી નવરાશ ન લઈએ ત્યાં એને એના ઉપર વજન ન રાખવું એમ કેમ કહેવું? આ તો નવરાશ લઈને આવું વાંચે વિચારે એને પણ એમ કહે છે કે જોજે ત્યાં ભજન રહ્યું તો રસ્તો પાછો ઊંધો થઈ જશે, આખો માર્ગ હાથમાં આવશે નહીં, તને બહિર્મુખ ભાવોનો રસ આવશે, એ બહિર્મુખ ભાવોની મહત્તા તને લાગશે અને એ બહિર્મુખ ભાવોમાં તું રચો પચો રહીશ, અટકી જઈશ, વિપરીત દિશામાં તું અટકી જઈશ એમ કેમ. તે અતિન્દ્રિય જ્ઞાનથી જાણવું થાય પણ તેને ઇન્દ્રિયો વડે જાણવાનું થતું નથી, ઇન્દ્રિયો વડે જાણવાનું કાર્ય તેને થતું નથી, આત્માને ઇન્દ્રિયો વડે જાણવાનું કાર્ય થતું નથી. ઇન્દ્રિય જ્ઞાનથી એનું જાણવું થાય એમ ન થાય, અને એવા આત્મા એવો આત્મા ઇન્દ્રિય જ્ઞાન વડે જાણે એવો પણ એનો સ્વભાવ નથી. અતિન્દ્રિય જ્ઞાન દ્વારા જાણવાનું કાર્ય જાણવાનું પરિણમન થાય એવો એનો સ્વભાવ છે. ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જાણ્યા કરે એવો એનો સ્વભાવ નથી એમ કહેવાય, એ તો એનો વિભાવ છે. ખ્યાલમાં છે તો એનો એને એ બાજુનો વજન ઘટી ગયું છે, બસ આટલો સવાલ છે. ખ્યાલ કોને કહેવો? ખ્યાલ એનો એ ખ્યાલ અનુસાર તો યથાર્થતા એ આવવી જોઈએ કે એનું વજન ઘટી જવું જોઈએ, અને અતિન્દ્રિય જ્ઞાન થવા બાજુનો એનો પુરુષાર્થ ચાલુ થવો જોઈએ તો એનો ખ્યાલ બરાબર છે. નહીતર ચોર ચોરી કરે છે તો કે ખ્યાલમાં છે, આ કબાટ ખોલ્યો તો કે ખ્યાલમાં છે, આ દાગીનાની પેટી ઉપાડી તો કે ખ્યાલમાં છે, કે આ લઈને હાલતો થયો કે ખ્યાલમાં છે, પણ હું કપાળ ખ્યાલમાં છે આ ગયું બધું હવે. ખ્યાલ ખ્યાલ શું કામ લાગે? ખ્યાલ તો એ છે કે એ તરત જ એનું જોર પકડ્યા વિના રે નહીં, બહિર્ભાવોનું એનું જોર શિથિલ થઈ જાય અને અંતર્મુખ ભાવોનું એનું જોર વધવા લાગે. જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી સાધકને પણ શાસ્ત્રનું અધ્યયન ચિંતન મનન શ્રવણ વાંચન વગેરે ચાલે તો પણ એના ઉપર એનું વજન ન હોય એમ કહે છે. એનું વજન એના અંતર્મુખ પરિણામ ઉપર છે, એનો રસ ત્યાં છે, એનો બધો અહીંયા બહારમાં એનો રસ હોતો નથી. આત્માને બીજા વચનમાં એમ છે, ઇન્દ્રિયો વડે જાણવાનું કાર્ય પણ તેને થતું નથી. એટલે તેને એટલે કે અહીંયા તેને એટલે કે જ્ઞાયક આત્માને એમ લિંગો વડે એટલે કે પાંચ ઇન્દ્રિયો વડે જાણવું થતું નથી. તો આ કોણ જાણે છે? પાંચ ઇન્દ્રિયો વડે જાણે છે તે અનાત્મા છે એમ અહીંયા કહે છે. આત્માની જાતનો આત્મા નહીં પણ અનાત્માની જાતનો આત્મા થઈ ગયો, એ સંસારી આત્મા થઈ ગયો, એ વિભાવી આત્મા થઈ ગયો, એ સ્વભાવી આત્મા ન રહ્યો એમ કહે છે. તેને એટલે કે જ્ઞાયક આત્માને એમ સ્વભાવ સીધો સ્વભાવ ગ્રહણ કરાવે છે. જે સ્વભાવ સ્વરૂપ જ્ઞાયક આત્મા છે એને આ પાંચ ઇન્દ્રિયો દ્વારા તેના પાંચ ઇન્દ્રિયોના સાધન દ્વારા એને જાણવું થતું નથી એવું એનું સ્વરૂપ છે એમ કેવું છે. અહીંયા આત્માનું અતિન્દ્રિય સ્વરૂપ કેવું છે એ બતાવવું છે. કહેનાર શું કહેવા ધારે છે? કે એ કહેવા ધારે છે કે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જાણવું થાય છે એવું આત્માનું સ્વરૂપ નથી. આ વાંચવું થાય, વિચારવું થાય, સાંભળવું થાય, એવું જે જ્ઞાનમાં થાય છે એવું આત્માનું સ્વરૂપ નથી એમ કે છે. કેમ કે એવા સ્વભાવે આત્મા નથી કે જે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જાણે, એવા સ્વભાવે આત્મા નથી. અતિન્દ્રિય એવો આત્મા અતિન્દ્રિય જ્ઞાન રૂપ પરિણમને પરિણમે એવું એનો સ્વભાવ, એવું એનું સ્વરૂપ છે આમ કહેવા માંગે છે. એટલે આખી ઇન્દ્રિય જ્ઞાનની પર્યાયોની પલટન છે એ બધીને અનાત્મામાં નાખી દીધી. એવું આત્મા જ નથી, એનું સ્વરૂપ જ નહીં. પછી એ બહિર્મુખ સૂક્ષ્મ જ્ઞાનમાં કેટલો મુસ્તાક થઈને ફરે, એનો એને અહંભાવ કેટલો ધારણ કરવો રહ્યો કે એ હું છું જ નહીં ને, મારું એ સ્વરૂપ જ નથી ને. ઘણા શાસ્ત્રો જાણ્યા ને ઘણું જાણ્યું ને ઘણું આવડ્યું, કહે છે કે તું અનાત્મામાં આત્મામાં ના લાગ્યો છો, બીજું કાંઈ નથી એમાં. અનાત્મામાં આત્મા માનવાની વાત છે. જેમ બહારના વૈભવમાં પોતાપણું માનીને કોઈ અહંકાર કરે છે, એમ જ સૂક્ષ્મ જ્ઞાનના બહિર્મુખી બહિર્લક્ષી જ્ઞાનમાં જે અહંભાવ ધારણ કરે છે એનો ને એનો વર્ગ કાંઈ જુદો રહેતો નથી, એક ક્લાસના થઈ ગયા એમ કેમ છે. તેને એટલે કે અહીંયા જ્ઞાયક આત્માને એમ, આ ચાલુ આત્માને નહીં, જ્ઞાયક આત્માને લિંગો એટલે કે પાંચે ઇન્દ્રિયો વડે જાણવું થતું નથી. એટલે કે ઇન્દ્રિય વડે જાણવાનું કામ કરે તે આત્મા નથી, ઠીક, એને આત્મા જ નથી કહેતા. એવું કામ ખરેખર આત્મા ન કરે એમ કહે છે. અતિન્દ્રિય જે પરિણમન છે જ્ઞાનનું, એ જ આત્માનું જ્ઞાનમય સ્વાભાવિક પરિણમન છે. એ આત્માનું નિજ કાર્ય છે, સ્વભાવ સ્વરૂપ કાર્ય છે, એના સ્વરૂપ ખાતે સ્વરૂપ સાથે મેળ ખાય એવું કાર્ય છે. ઇન્દ્રિય જ્ઞાને પરિણમે તે આત્માના સ્વરૂપ સાથે મેળ ખાય એવું કાર્ય નથી. હજી તો સંપ્રદાયમાં જીવોને મંદ રાગથી આત્માનું કાર્યને ધર્મ થયો હોય એવું માનવું છે. આ તો કહે છે કે તારા બહિર્મુખી શાસ્ત્ર જ્ઞાનથી, બહિર્મુખી આત્માના વિચારથી, ચિંતનથી, મનનથી પણ આત્માનું જે કાર્ય નથી, મૂળમાં એને આત્મા સાથે સંબંધ નથી, આત્માથી વિરુદ્ધ જાય છે એવું પરિણમન જ્ઞાનનું હોય તો તે એવું પરિણમન છે એમ કહીને એને એકદમ બહિર્મુખ દિશા છોડાવી છે. આ બહુ સરસ ગાથા છે, 172મી પ્રવચન સારની ગાથા છે. એમાં ઘણી અધ્યાત્મની વાતો અમૃતચંદ્ર આચાર્ય દેવે સ્પષ્ટ કરી છે આત્માના વિષયમાં. કહે છે કે ઇન્દ્રિય વડે જાણવાનું કામ કરે તે આત્મા નથી. ઇન્દ્રિય અણાત્મા છે, જે ઇન્દ્રિય છે તે અણાત્મા છે, ઇન્દ્રિય જ્ઞાન છે તે અણાત્મા છે, નહી આત્મા છે, આત્મા નથી એમ છે એમ કહે છે. એ ખરેખર અનાત્મા છે. જેમ ઉદગળ રજકણ અનાત્મા છે તેમ ઇન્દ્રિય જ્ઞાન પણ અનાત્મા છે, એને આત્મા કહેતા નથી. ઇન્દ્રિય અણાત્મા છે તેથી તે વડે જાણવાનું કાર્ય કરે તે જ્ઞાન જ અણાત્મા છે. ઇન્દ્રિય મારફત ઇન્દ્રિયના સાધન દ્વારા જાણવાનું કાર્ય કરે તે જ્ઞાન જ અણાત્મા છે. અહીંયા માણસ કહે છે ને કે આંખમાં તકલીફ થઈ છે, આંખમાં તકલીફ થઈ છે તો ગમે એમ કરીને આંખ બચાવો, ભલે ગમે કેટલા પૈસા લાગે પણ આંખ બચે એમ કરો. હવે એમ કેમ છે એટલી બધી કિંમત એની? કે એને જ આત્મા માન્યો છે. જળ શરીરને દેહાત્મ બુદ્ધિ એ આત્મા માયનો હોવા અને હજી એ કામની ચીજ છે એમ જ્યાં સુધી માનીશ ત્યાં સુધી, અનંતકાળ માનીશ તો અનંતકાળ પર્યંત તારો સંસાર ચાલશે, બીજું કઈ એમાંથી ચાલવાનો સવાલ રહેતો. અને કાયમ દુઃખી થઈશ, સદાય દુઃખી રહીશ, દીવભાઈ નથી એમાં. દુઃખી થયા વિના નહીં ચાલે એમ માનતા, દુઃખી થયા વિના નહીં ચાલે. આમ છે, સુખની ગંધે નહીં આવે, ઇન્દ્રિય તરફના વલણ વાળા જ્ઞાનમાં પરિણમનમાં સુખની ગંધ માત્ર પણ નહીં આવે. સુખ આવવાનો તો સવાલ નથી, એ સ્વયં દુઃખનો ઉત્પાદક છે. જે કોઈ ઇન્દ્રિય દ્વારા પરિણમન થાય છે એ દુઃખ ભાવને સાથે લઈને પરિણમન ઉત્પન્ન થાય છે, દુઃખ સહિત જ થાય છે, દુઃખ સ્વરૂપે જ પરિણમન થાય છે, એમાં સુખ થવાનો પ્રશ્ન જ ક્યાંય છે? તેથી તે વડે જાણવાનું કાર્ય કરે તે જ્ઞાન જ અનાત્મા છે. બહારના શરીર તો ઓખાતો અનાત્મા છે, પણ તે દ્વારા જાણવાનું કાર્ય કરે તે જ્ઞાન પણ અનાત્મા છે. જ્ઞાનને અહીંયા અનાત્મા કહ્યું છે. રાગને તો અનાત્મા કહેવામાં આવે છે, કેમ કે વિકરાગ સ્વરૂપી આત્માથી રાગ છે તે વિરુદ્ધ જાતિનો ભાવ છે. એટલે તો એમ કહે છે કે આત્મા આનંદ અમૃત સ્વરૂપ છે અને રાગ છે ઝેર છે. તીવ્ર હો કે મંદ હો, રાગ છે તે ઝેર છે એમ કહેવામાં આવ્યું છે. એનું કારણ કે આત્મા આનંદ અમૃત સ્વરૂપ છે. એ તો રાગ અને વિતરાગ પણ પરસ્પર વિરુદ્ધ હોવાથી તો ખ્યાલમાં આવે, પણ અહીંયા જ્ઞાન પર આ બોલી કરે છે કે જે જ્ઞાન ઇન્દ્રિયના સાધન દ્વારા કાર્ય કરતું છે તે જ્ઞાન પણ અનાત્મા છે, એ જ્ઞાન પણ જડ છે, એ જ્ઞાન પણ સંસારમાં રખડાવનારું, નવા કર્મ બંધન કરનારું, જ્ઞાનાવરણીય જ્ઞાનને આવરણ કરનારું એ જ્ઞાન છે. જે માણસ પોતાના ઉપર કુહાડો મારે, જે પોતાના ઉપર જ કુહાડો મારે, એ કુહાડાનું હથિયાર એને વસાવ્યું એમ કેમ કહેવાય? જે રક્ષણ કરવાને બદલે પોતાનો નાશ કરે, કુળ પરંપરા છોકરાઓથી ચાલે છે ને, છોકરાઓને મારી નાખે, છોકરાને મારી નાખે, પોતાના છોકરાને મારે, કુળનો નાશ કરે, શું કાર્ય કરે છે? અહીંયા પોતાનો નાશ કરે છે. જ્ઞાન જ્ઞાનાવરણીનું બંધન થાય એમ પરિણમે તો એ જ્ઞાને શું કર્યું? એને એની પરંપરા એને બંધ કરી. જ્ઞાનનો અભાવ થાય, જ્ઞાનનો નાશ થાય અને ક્રમે કરીને જીવ નિગોદમાં જાય એવું કાર્ય થયું. ઇન્દ્રિય જ્ઞાન એવું કાર્ય થાય છે એમ કહે. એટલે જ્ઞાન જ અનાત્મા છે. ઇન્દ્રિય વડે જાણવાનું કાર્ય કરે તે જ્ઞાન જ અનાત્મા છે. શાસ્ત્ર સાંભળે અને તે વડે જે જ્ઞાન થાય તે જ્ઞાન ને આત્મા કહેતા નથી. સાંભળવાના નિમિત્તે જે જ્ઞાન થાય તે જ્ઞાન ને આત્મા કહેતા નથી. શાસ્ત્ર સાંભળવાનું બંધ કરે, અંતરમાં લીન થઈ જાય, શાસ્ત્ર સાંભળવાનું તો એને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય. એને ધન્ય ઘડી અને ધન્ય ભાગ્ય કહેવામાં આવે. એમ કરી શકે તો સમવસરણમાં અનેક જીવો ભગવાનની દિવ્ય ધ્વનિ અંતરલીન થવાના કાળમાં સાંભળવી બંધ કરે છે. બરોબર, ભગવાનને એમ નહીં લાગતું કે મારો અનાદર કરે છે, આ કેમ સાંભળવું? મેં એમ જ કહ્યું હતું પણ એને કે મારી સામું જો તારી સામું તું, એ તે સાંભળ્યું ક્યારે કે જ્યારે તે તારી સામે જોયું. નહીતર એ વાત સાંભળી છે અણ સાંભળી રહી જાય છે, સાંભળેલી રહેતી. સીધી વાત, એક વખત તો દુર્દેવ છે ના પ્રવચનમાં એ વાત આવી કે મિથ્યા દ્રષ્ટિ જીવોનું શાસ્ત્રાદિ સાંભળવાનું જ્ઞાન તો અનાત્મા છે, પણ સાધક જીવની જ્ઞાનની પર્યાયમાં બે ભાગ છે. એક સમયની જ્ઞાનની પર્યાયમાં બે ભાગ, સમય એક ને વિભાગ એના બે. એક અંશ પર્યાય, એક સમયની પર્યાયનો પર્યાય અંશ અંતર્મુખ છે અને એક તે જ સમયની પર્યાયનો એક અંશ બહિર્મુખ છે. જે અંતર્મુખ છે તે અતિન્દ્રિય રૂપ છે, તે આત્મા રૂપ છે, અને જે બહિર્મુખ અંશ છે તે અનાત્મા રૂપ છે સાધકને. હવે એ સાધક ક્યાં સુધી છે કે ચોથા ગુણ સ્થાન વાળો સાધક છે, પાંચમા ગુણ સ્થાન વાળો સાધક છે, અને છઠ્ઠા સાતમામાં મુનિ ઉપાધ્યાય અને આચાર્ય પણ સાધક છે, અને એ આચાર્યોમાં આચાર્ય પદવીએ બિરાજમાન ગણધરદેવ પર્યંત પણ આચાર્યની પદવીમાં જાય છે. ગણધરદેવને આચાર્ય કહેવાય છે. ત્રણ પદ છે સાધુના છે, એમાં ગણધરદેવ આચાર્યની પદવીએ બિરાજમાન છે. એ ગણધરદેવનો જે ઉપયોગ અંતર્મુહૂર્તમાં 12 અંગને રહે એ અનાત્મા છે. એ જ્ઞાન નથી પણ એ જળ છે એમ કે પ્રવચનમાં આપ્યું ખુલ્લું ખુલ્લું. એ જ્ઞાન નથી, એ જ્ઞાનનું સ્વરૂપ નથી એમ કહે છે. આવો આત્મા ઓળખાવો છો આમ કહીને મૂળ આત્માનું જ્ઞાયક સ્વરૂપ કેવું છે એ બતાવું છે. જે ગણધરદેવનો ચાર જ્ઞાનના ધારક છે, મતિ શ્રુત અવધિ અને મનઃપર્ય. બીજા મુનિઓને તો મનઃપર્ય જ્ઞાન હોય કે ન હોય, પણ ગણધરદેવને તો હોય હોય ને હોય. બધા આચાર્યોને ન હોય મનઃપર્ય જ્ઞાન, અવધિ જ્ઞાન પણ બધા આચાર્યોને કે બધા સાધકોને ન હોય, પણ ગણધરદેવને તો ચારે જ્ઞાન હોય છે. કેવું જ્ઞાન જ થવાનું બાકી છે અને એટલો ઉઘાડ એટલો ઉઘાડ, અંતર્ભૂતમાં 12 અંગની રચના થઈ જાય એટલો ઉઘાડ છે. લખવા બેસે તો આવી શું કાપડે, 12 અંગને લખવા બેસે તો આયુષ શું પડે. એટલું વિશાળ સૂક્ષ્મ વાળું જ્ઞાન એ પણ આત્માના આધારથી ઉત્પન્ન થયેલું નહીં હોવાથી, કેમ કે એ તો નિર્વિકલ્પ છે. 12 અંગનું જ્ઞાન તો સ્વવિકલ્પાત્મક છે, અને આત્માને અવલંબીને ઉત્પન્ન થયેલું અતિન્દ્રિય જ્ઞાન તો નિર્વિકલ્પ છે. એ નિર્વિકલ્પ જ્ઞાન તે જ્ઞાન છે, તો સ્વવિકલ્પ જ્ઞાન તે જ્ઞાન નથી. એને અનાત્માને જડ કહેવામાં આવે છે. એમ કહીને અહીંયા નિર્વિકલ્પ જ્ઞાયક આત્મા કેવો છે એ બતાવવું કહેવાનો આશય છે. એટલે એમ કહે છે કે ઇન્દ્રિયો વડે જાણવાનું કાર્ય કરે તે જ્ઞાન જ અનાત્મા છે, અને તેથી શાસ્ત્ર સાંભળે અને તે વડે જે જ્ઞાન થાય તે જ્ઞાનને આત્મા કહેતા નથી. શાસ્ત્ર સાંભળીને કે શાસ્ત્ર વાંચીને જે જ્ઞાન થાય એ જ્ઞાનને આત્મા કહેતા નથી. વાત કરી હતી બેનશ્રીની પરીક્ષાના કાળમાં, એમ ગાથા એક શાસ્ત્રની આપી કે આનો અર્થ કરો, જ્ઞાન શું છે એમ ખબર તો પડે કે જ્ઞાન શું છે કે નહીં. જેના નિમિત્તે જ્ઞાન શું હોય તેમના પ્રત્યે અનહદ ભક્તિ તો હોય, અનહદ બહુમાન તો હોય, છતાં પરીક્ષાના કાળમાં એ રાખીને, એ બહુમાન ભક્તિ રાખીને એ વાત છે. શાસ્ત્ર પાછું આપી દીધું, અર્થ ન કર્યો, આવડે છે ન આવડે છે એ પ્રશ્ન જ નથી કે છે. અહીંયા આવડે એટલે જ્ઞાન ને ન આવડે એટલે જ્ઞાન એવો અહીંયા પ્રશ્ન નથી. અહીંયા તો આ નિર્વિકલ્પ વેદન વેદાય છે, આ પ્રત્યક્ષ વેદાય છે, એ જ્ઞાન છે, એનું નામ જ્ઞાન છે. એને જ્ઞાન કહ્યું છે ભગવાન અંદરથી, ભગવાન આત્મા એમ કહે છે કે આનું નામ જ્ઞાન છે. આ શાસ્ત્રના અર્થ આવડે એનું નામ જ્ઞાન નથી. એને તો અહીંયા અનાત્મા કહે છે. આ તો આચાર્ય વાત કરી શકે ને, ગાથામાં ગુરુદેવશ્રી તો વિસ્તાર કર્યો છે. પણ આ મહાધર્મ ધુરંધરા આચાર્યો આ વાત કરી ગયા છે. ગણધર્મની પદવી ને આચાર્યની પદવી સમાન પદવી છે. અમૃતચંદ્રાચાર્ય, કુંકુંડાચાર્ય આચાર્ય પદવી હતા. જયસેન આચાર્ય બધા જે આચાર્ય વાણી લગાડે છે આચાર્ય પદવી હતા. ચોખ્ખે ચોખ્ખી વાત કરે છે. આમ બરાબર પકડમાં આવે તો જરા એના ઉઘાડ ઉપર એને વજન જાય. આ તો થોડું સારું બોલી શકે કે લખી શકે પણ એને એમ થાય કે ભાઈ બોલવાની ભાષા પૂતગળની છે. મારી વિદવત્તા એટલી કે એક વાત કહેવા માટે અનેક શબ્દો મારી પાસે, એટલું તો શબ્દ ભંડોળ રાખું છું. એક જ વાતને કહેવા માટે અનેક શબ્દો વાપરી શકું. એટલે કે પણ એ બધા જડ છે. એ શબ્દો તો જડ છે, વાણી તો જડ છે, પણ એવું તાળું જ્ઞાન પણ જડ થાય શકે. જળ ઉપર અહંપણું કરનારને જળતા આવે છે, બીજું કાંઈ થતું નથી. જે જળ તત્વો છે, જળ પદાર્થો છે, તેમાં અહંબુદ્ધિ કરતા, તેમાં મમત્વ કરતા, તેનો ભાવ જળ સદ્રશ જળ જેવો થઈ જાય છે, બીજું કાંઈ એમાંથી થતું. અને એ ચૈતન્ય સ્વરૂપ પોતાના અનંત ચૈતન્ય સ્વરૂપથી દૂર જાય છે. અંદરમાં જોવે તો એનું ચૈતન્ય અનંત છે, અનંત ચૈતન્ય ભરેલું છે. જેનું કોઈ તળિયું નથી એટલું અંદરમાં ચૈતન્ય ભર્યું, તત્વ તરીકે એટલું અનંત ચૈતન્ય ભર્યું છે. એનાથી ઇન્દ્રિય જ્ઞાન દ્વારા દૂર જાય છે, એને અહીંયા પાછવા વાળે છે. એ દિશામાંથી મજા, તું બહારની દિશામાં ન લંબા, ક્યાંય બહારમાં લંબાવા જેવું જેટલો તું બહારમાં લંબાય છે એટલું તારા અંતર તત્વથી તું દૂર જઈશ, એ તને બાધક પણ છે. અને અંદર આવે એટલું તારું સાધક પણ છે. આ સિવાય લાંબી ચોડી બીજી કોઈ વાત છે નહીં. જેટલો વિસ્તાર કર્યો છે આ વાત કહેવા માટે છે કે બહાર જવા જેવું નથી. શાસ્ત્ર સાંભળે ને તે વડે જે જ્ઞાન થાય તે જ્ઞાન ને આત્મા કહેતા નથી. મિથ્યા દ્રષ્ટિ નું કે સમ્યક દ્રષ્ટિ નું અહિયાં ન્યાય તો એક સરખો તોડવામાં આવે છે, તે જ્ઞાન જ નથી. એને જ્ઞાન કહેવું નહીં, અથવા એની ગણતરી જ્ઞાનમાં કરવી નહીં. એમ વાત અજ્ઞાન શું, એને જળ કહી દીધું, પછી અનાત્મા કહો કે જળ કહો, અનાત્મા કહો કે એને જળ કહો. જે જ્ઞાન જ્ઞાનને આવરણ કરે એને જ્ઞાન શું કેમ, એનાથી તો જ્ઞાનાવરણ બંધા છે. જ્ઞાન જ્ઞાયક ને સેવે તો જ્ઞાનાવરણી નો બંધ છે એ મટી જાય. અંદર માંથી જ્ઞાન શક્તિ ખુલે, અનંત જ્ઞાન શક્તિ વિકાસ પામે. અનંત જ્ઞાન જ્ઞાનમાં અનંત શક્તિ છે જ્ઞાપણાની, એ વિકસિત થાય. જો એ અંતર્મુખ થઈને જ્ઞાયક ને સેવે તો એ અંતર્મુખ પણ છોડીને જેટલો બહાર જાય જ્ઞાન નો પર્યાય એટલો એ જળ ને સેવે છે, બહિર તત્વને સેવે છે, અનાત્મ તત્વને સેવે છે, એને જ્ઞાનાવરણ ત્યાં બંધાય છે. જ્ઞાન અવરાય છે, જ્ઞાન બિરાય જશે, એને શું જ્ઞાન કહેવું. જે જ્ઞાન પોતાને ગીડવાનું કાર્ય કરે એને જ્ઞાન શું કહેવું. જે વેપાર પોતાને નુકસાન કરે એને વેપાર શું કહેવો, એને કઈ વેપાર કહેવાય. શાસ્ત્ર સાંભળતા ખ્યાલમાં આવે કે આમ કહે છે એમ જે જાણવું થયું તે ઇન્દ્રિય વડે થયું હોવાથી તેને આત્મા કહેતા નથી. એવા ખ્યાલ ઉપર વજન કેટલો કરવો, ખ્યાલ ઉપર કેટલું વજન લેવું, બહુ સૂક્ષ્મ વાતો કરી છે. અનુભવને પકડાયો છે કે જો ભાઈ આ તું સાંભળો છો ત્યારે એ શાસ્ત્ર સાંભળતા શાસ્ત્રનો સ્વાધ્યાય કરતા ચાલુ ઉદયમાન વિષયને પ્રયોગમાં લીધો છે. એ તો સૂક્ષ્મતા શું છે કહેવામાં, કે જે ચાલુ ઉદયમાન છે કે આ સાંભળતા સાંભળતા તને ખ્યાલમાં આવે છે કે આમ કહે છે આમ કહે છે આમ કહે છે એમ તને જે ખ્યાલમાં આવે છે એવું જે ત્યાં ખ્યાલમાં આવતા જે જાણવું થાય છે તે મન દ્વારા ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જાણવું, ઇન્દ્રિય વડે જાણવું થતું હોવાથી તેને અહીંયા આત્મા કહેતા નથી. હવે મને ખ્યાલ બરાબર આવ્યો છે, મારો ખ્યાલ સાચો છે, મારું સાચું ને તમારું ખોટું ભાઈ, પણ હવે એને તો અહીંયા આત્મા જ કીધો નથી, એને આત્મા કહેતા નથી. અતિન્દ્રિય જ્ઞાનનું લક્ષણ પણ અતિન્દ્રિય છે. જે જ્ઞાન લક્ષણે લક્ષિત થતો આત્મા અતિન્દ્રિય છે, તો લક્ષણ અને લક્ષ એક સરખા હોવાથી સદ્રશ ભાવે હોવાથી લક્ષણ પણ અતિન્દ્રિય છે. જે જ્ઞાન સામાન્ય છે તે અતિન્દ્રિય જ્ઞાન છે. અહીં અતિન્દ્રિય જ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાન નહીં છે, અતિન્દ્રિય જ્ઞાન કહે છે. સામાન્ય છે જે જ્ઞાન આ બાજુ જાય છે એ તો ઇન્દ્રિય જ્ઞાન છે, પણ એમાં જે સામાન્ય રહી ગયું તે અતિન્દ્રિય જ્ઞાન છે. એને કોઈ ઇન્દ્રિય સાથે સંબંધ છે, એને મન સાથે સંબંધ નથી, ઇન્દ્રિય સાથે સંબંધ નથી. એવું જે જ્ઞાનનું સામાન્ય સ્વરૂપ છે ત્યાંથી આત્મા પકડાય છે. પણ ખ્યાલ બધો આવે છે ત્યાં સુધી એમ કે છે કે મનમાં ખ્યાલ આવે છે. આવું બધું સમજવામાં સાંભળવામાં જેટલો ખ્યાલ આવે છે એ બધો મનથી ખ્યાલ આવે છે, અને જાણવું છે મનથી પાર, મનાતીત થવું છે. મનમાં આવેલું જે જ્ઞાન, મનગોચર થતું જે જ્ઞાન, એ હદની આગળ જવું છે એને જ્ઞાન કહે છે. એ હદને ઓળંગીને આગળ જાય છે જ્ઞાન, ત્યાં સુધીનું જ્ઞાન તે જ્ઞાન નહીં એમ લઈ જવું. એમ જો એ સમજે તો એમાં અટકે નહીં, નહીતર તો એમાં અટકા વગર રહે નહીં. પણ એવું સમજવું 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 જ્યાં સુધી મનથી છે ત્યાં સુધી એને જ્ઞાન કહેતા નથી. એટલે એવું સમજવું થાય છે મનમાં થાય છે ત્યાં પણ હજી એને જ્ઞાન તરીકે સમજનાર સ્વીકારે નહીં. આમ લેવું છે એનું ભજન જરાય જ્ઞાન ઉપર એના એના ખ્યાલ ઉપર ન રહે. આવો ખ્યાલ પડે છે, આવો ખ્યાલ પડે છે સમજણમાં, આવો ખ્યાલ પડે છે, આવો ખ્યાલ પડે છે, એના ઉપર જરાય ભજન ન જાય. બહુ સરસ વિષય શું છે આની અંદર કે પહેલા ખ્યાલ નહોતો પડતો અને પછી જયારે આ વાત સમજવામાં ખ્યાલ પડવા માંડ્યો ત્યારે એમ કે પહેલા નહોતું બેસતું હવે બેસે છે, હવે સમજાય છે, હવે ખ્યાલમાં આવે છે, હવે બેસે છે. એને એમ કે છે કે એમ તો તું ક્યાં સંતોષાણો, એને તો હજી અહીંયા અનાથમાં કહેવામાં આવ્યો છે. કઈક સમજાણું એમ આવ્યું ત્યાં એ સંતોષ ન પકડે એટલે એને સીધી ટોટ મારી દીધી. આ વાત છે કે ભાઈ ખ્યાલમાં આવ્યું, ખ્યાલમાં આવીને બેસી ગયું, બરાબર સમજાઈ ગયું, એને હજી અહીંયા અનાથમાં કહે છે. તે આત્મા નહીં, તે જ્ઞાન નહીં, જ્ઞાન કોઈ બીજી ચીજ છે એમ અહીંયા કહેવા માગે છે. અતિન્દ્રિય જ્ઞાનનું સ્વરૂપ કહેવામાં આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં એમ કહેતા જાય છે. શાસ્ત્ર દ્વારા જે આત્મા કહેવાય છે, સત્શાસ્ત્રો આત્માને બતાવનારા છે, સત્પુરુષો પણ આત્માને બતાવનારા છે. એને સાંભળીને આત્મા ખ્યાલમાં લે તો કે નહીં, એ ખ્યાલવાળું જ્ઞાન કે જ્ઞાન નહીં, તે આત્મા નહીં. આમ જેમ છે ત્યાં એ કલ્પનામાં પકડાય નહીં એવી વાત લીધી. એટલા માટે જ્ઞાન લક્ષણ લીધું છે કે જે અતિન્દ્રિય જ્ઞાન લક્ષણ છે, સામાન્ય જ્ઞાન લક્ષણ છે, એ પ્રત્યક્ષ છે, પ્રગટ છે, સ્વાનુભવ ગોચર છે, વેદન ગોચર છે, પ્રકાશ સ્વરૂપ છે, વેદન ગોચર છે એટલે પ્રકાશ સ્વરૂપ છે એ આત્મા. ત્યાંથી આવો આત્મા એમ ત્યાં અંતર્મુખ થવાય છે એટલે ત્યાંથી જ્ઞાન પ્રગટે છે એમ કહેવામાં આવે. ત્યાં જ્ઞાન પ્રગટ્યું પડે. જેવો અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા જ્ઞાનમાં આવ્યો એટલે અતિન્દ્રિય ભાવ ભાષો, અતિન્દ્રિય લક્ષણ દ્વારા અતિન્દ્રિય ભાવ લક્ષિત થયો ત્યારે એને હજી જ્ઞાનમાં પ્રવેશવા માટેની એક મર્યાદા ઊભી થઈ. અનુભવ થયો ત્યારે જ્ઞાન થયું પણ હજી એની મર્યાદા એટલે એને મર્યાદિત થયું એમ કહે છે. મતિ જ્ઞાનને અને શ્રુત જ્ઞાનની જ્યારે જ્ઞાન સ્વભાવે આત્માનો નિશ્ચય થાય છે ત્યારે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન મર્યાદામાં આવે છે, અને એ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એકદમ આગળ વધીને અતિન્દ્રિય આત્માનું અંતર અવલંબન લે છે ત્યારે એને નિર્વિકલ્પ અતિન્દ્રિય જ્ઞાનની દશા પ્રગટે છે ત્યારે એને જ્ઞાન થયું એમ કહેવામાં આવે છે. પહેલું વહેલું જ્ઞાન થયું એમ ત્યારે કહેવામાં આવે છે. ત્યાં સુધી જ્ઞાન નથી થયું. કૃષ્ણજી લીધું છે ને, હોય પૂર્વ નવ ભણેલ પણ જો જીવને જાણ્યો. જીવ એટલે આ અતિન્દ્રિય સ્વરૂપી આત્મા એને જાણ્યો નહીં. નિર્વિકલ્પ ઇન્દ્રિય આત્મા પ્રત્યક્ષ સ્વરૂપ છે, સહજ પ્રત્યક્ષ છે. એની પ્રત્યક્ષતા એને ભાષમાન થાય છે ત્યારે એને આત્માનું જ્ઞાન થયું એમ કહેવામાં આવે છે. બાકી તો બધા શાસ્ત્રો નવપૂર્વ ભણ્યો હોય તો પણ જીવને, આવા જીવને જાણ્યો નહીં ત્યાં સુધી એને જ્ઞાન થયું નથી. ભાષમાન એટલે ત્યાં હજી તો ત્યાં હજી ખ્યાલ છે, પણ ત્યાં પ્રત્યક્ષતાનો ખ્યાલ છે એટલે ત્યાં થોડી જાતમાં ફેર પડે છે. ત્યાંથી સન્મુખતા આવે છે ને, જ્ઞાન સન્મુખ થાય છે, પણ હજી જ્ઞાન થયું નથી. એ તો અતિન્દ્રિય અનુભવ થાય ત્યારે એને જ્ઞાન થયું એમ કહેવામાં આવે, પણ સન્મુખ થાય છે એટલો ફેર પડે છે. એનો પહેલાનો ફેર બતાવી દીધો. બાકી અનુભવ જ્ઞાન તે જ્ઞાન છે ને બાકીનું જ્ઞાન તે કોઈ જ્ઞાન છે એમ લીધું. દેડકા ચકલાને આવું જ્ઞાન થાય અને અંગ પૂર્વધારીને ન પણ થાય, એનો એનો અર્થ શું કે જે કાંઈ કરવા યોગ્ય છે તે કરવામાં આવે તો થાય, નહીતર શ્રીમદજીએ કહ્યું તે માત્ર મનનો આમળો જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભોગ્યો. એને રાગ થયો કે હું શાસ્ત્ર વાંચી લઉં, હું શાસ્ત્ર સાંભળી લઉં, એને મનનો આમળો ઉતાર્યો, બીજું કાંઈ નહીં. આ કામ કર્યા વગર એને હોરી નહીં વળે, એક આમળો ચડ્યો છે એમ. આ શું કરે છે અજ્ઞાની જીવ, ફરી ફરીને સાંભળવું, ફરી ફરીને વાંચવું, માને કે જ્ઞાન થયું. ભાઈ મનનો આમળો છે જ્ઞાન, કોઈ બીજી ચીજ. આવું અતિન્દ્રિય જ્ઞાન ઉપરનું એનું વજન હોય તો ઇન્દ્રિય જ્ઞાનમાં ન અટકે, અને નહીતર અટકા વગર રહે નહીં એ પરિસ્થિતિ છે. કેમ કે ઉઘાડ છે એ પણ એનો એક એવી ચીજ છે કે લોકોને ખેંચાણ થાય છે, અરે વાહ આટલું બધું જાણે છે, આટલું બધું સમજે છે, આકર્ષણ થાય ને લોકોને. પણ ભાઈ અનાત્માનું આકર્ષણ છે, એ જળનું આકર્ષણ છે, એ ઇન્દ્રિયના વિષયનું આકર્ષણ છે. એવું એને અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપે આત્મા ઉપર એનું આકર્ષણને વલણ જવું જોઈએ. તો ક્યાંય અટકે નહીં ને એના અંતર શોધનમાં ઊંડે 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 અતિન્દ્રિય સ્વરૂપને શોધવા ચાલ્યો જાય, નહીંતર એ ક્યાંક ને ક્યાંક ભરાઈ જાય છે, ક્યાંક ને ક્યાંક મહિમા આપીને અટકી જાય છે, કાં પોતાના ઉઘાડમાં ને કાં બીજાના ઉઘાડમાં. એને ઉઘાડનો મહિમા એને આત્મા સુધી પહોંચવા દેતો નથી, રખડાવી મારે. તો અહીંયા સારી રીતે એ વાત કરવી છે આપણે.
ભગવાન જય હો કૃપાલ શ્રી કાનુદેવ, જય હો સનાતન દિગંબર જૈન ધર્મ, જય હો.